તારીખ 17/10/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 527 અને 528 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 227
પ્રત્યક્ષ આત્મજ્ઞ સમ્યક દ્રષ્ટિ સત્પુરુષ અને પરોક્ષ શાસનના એક મહાવીર સ્વામી તીર્થંકર દેવની પ્રતિમા બંને વિષયને તુલના કરવાનો પ્રશ્ન મૂક્યો છે. જો સીધી સાદી વાત હોય કે તીર્થંકર દેવ તો સર્વજ્ઞ પરમાત્મા છે અને આત્મજ્ઞ સમ્યક દ્રષ્ટિ તો અવિનતી મૂળ સ્થાને મુખ માર્ગના શરૂઆતમાં આવેલા છે, માટે સીધી સાદી વાત સામાન્ય બુદ્ધિમાં તો એમ જ ગ્રહણ થાય કે ભક્તિ તો વધારે પરમાત્માની કરવી જોઈએ, કઈ ગ્રહસ્થ સમ્યક દ્રષ્ટિની વધારે પૂજા ભક્તિ કરવાનો પ્રશ્ન રહેતો નથી. સીધી સાદી વાત તો સામાન્ય બુદ્ધિમાં સમજાય એવી તો આ છે. જ્યારે પોતે પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યારે વાત કોઈ બીજી રીતે હોવા સંભવ છે એમ વિચારવું પડે છે. ભલે પોતે ઉત્તર આપ્યો નથી પણ પ્રશ્ન એમ સૂચવે છે કે આવો પ્રશ્ન એમણે ઉઠાવ્યો શા માટે. જો તીર્થંકર દેવ વિશેષપણે પરોક્ષપણે એમની પ્રતિમા છે, પ્રત્યક્ષ પ્રત્યક્ષ પ્રતિમા છે અને પરોક્ષ પોતે છે, એ જો વિશેષપણે હોત એમની જ વિશેષતા હોત તો આ પ્રશ્ન ઉઠાવવાનો અવસર નહોતો. એમાં શું વિચારવાનું હોય? સૌથી ઊંચું સ્થાન તો દેવનું જ છે, પછી એમના શિષ્ય છે તે ગુરુ છે, ગુરુ તો એમના ભક્ત છે દેવના, અને એમના ભક્ત છે એ સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞ છે. પણ પ્રત્યક્ષ પરોક્ષનો વિષય એ વધારે માર્મિક છે અને રહસ્યભૂત છે. ત્રણેય પ્રત્યક્ષ હોય તો એ વાત સ્પષ્ટ છે કે તીર્થંકર દેવ વિશેષપણે આરાધવા લાયક પૂજવા લાયક છે, અને નિર્ગ્રંથ ગુરુ પ્રત્યક્ષ હોય તો પણ સમ્યક દ્રષ્ટિ કરતા નિર્ગ્રંથ ગુરુ વિશેષપણે ભક્તિ કરવા લાયક ને પૂજવા લાયક છે. પણ એ પ્રત્યક્ષ હોય તો અહીંયા પ્રત્યક્ષ પરોક્ષ સંબંધીનો પ્રશ્ન છે કે તીર્થંકર દેવ તો પરોક્ષ થઈ ગયા, તેમની પ્રતિમા બિરાજમાન કરીને વર્તમાનમાં ભક્તિ કરીએ છીએ અને તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરીએ, ઓછા ભાવથી કરીએ એનો પ્રશ્ન જ નથી. ન કરીએ એનો પ્રશ્ન નથી, ઓછા ભાવથી કરવામાં આવે એનો પણ અહીંયા ક્લાસ નથી. જે સમ્યક દ્રષ્ટિની ભક્તિ કરતા નથી એને તો અહીંયા ચર્ચામાં સ્થાન આપ્યું નથી, ઓછી કરે એને ચર્ચામાં સ્થાન આપ્યું નથી. પ્રશ્નમાં કેટલી સૂક્ષ્મતા છે. પણ તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે, જેટલા સર્વજ્ઞ દેવ છે પરમેશ્વર સ્થાના સ્થાને, એવી જ પરમેશ્વર બુદ્ધિથી એમ કેવું છે, એ જ પ્રકારે પરમેશ્વર બુદ્ધિથી કોઈ પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે તો એ બેમાં ઇતિ યોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? તો કયા પરિણામથી લાભ થાય? પ્રતિમાજીની સામે બેસીને પૂજા કરવી હોય એનાથી લાભ થાય, કે પ્રત્યક્ષ સદગુરુની પૂજા કરવી હોય એનાથી લાભ થાય, પૂજા ન કરવી હોય ને કરવી હોય એનાથી લાભ થાય, લાભ કોનાથી વધારે થાય? હવે એમ પ્રશ્ન છે, વિશેષ કોણ કહેવાય? હિત યોગ્ય, લાભ હિત એટલે લાભ, ને લાભ એટલે આત્મહિત જેમાંથી કોઈ બાજુ વધારે છે? આવો પ્રશ્ન ઉઠાયો છે. ઉત્તર તો એમણે આત્મસિદ્ધિમાં તો આપી દીધો છે કે પ્રત્યક્ષ સદગુરુ સમની પરોક્ષ જન ઉપકાર, એ પ્રત્યક્ષ પરોક્ષ નો ઉત્તર તો એમણે આત્મસિદ્ધિમાં સ્થાપેલો છે. હવે આ ઉકાવતારી પુરુષ છે એમના આ વચનો છે, અને સુગાનીજી એક અવતારી પુરુષ છે એમના એક વચનો છે, કે અનંત તીર્થંકર થી અધિક પણ મારા માટે તો સદગુરુદેવ છે. ગુરુદેવ તો મારા માટે અનંત તીર્થંકર થી અધિક છે. અમે બે વાતનો મેળ ખાય છે કે નથી ખાતો? જે વાત એમણે 97 વર્ષ પહેલા કરી એ વાત એમણે 25 વર્ષ પહેલા કરી છે. અને બંનેના અંતરના ઉદ્ગાર નીકળ્યા છે. એમને તો પ્રત્યક્ષ સદગુરુ હતા એટલે એમને ભક્તિભાવ આવ્યો, ને એટલો બધો ભક્તિભાવ આવ્યો કે અનંત તીર્થંકરોને એમને પાછળ રાખ્યા, પરોક્ષ એવા અનંત તીર્થંકરોને પાછળ રાખ્યા. આગ્રાની શિબિરમાં તો થોડી ગરમાગરમી થઈ ગઈ. પદમસિંહજી ચાકો મૂક્યો સ્ટેજ ઉપર, બરાબર અનંત તીર્થંકરથી પણ ગુરુદેવ અધિક છે. જ્યાં તો દિગંબર સમાજ મોટો છે, આપણો મંડળ તો 1% આવે એટલો મોટો દિગંબર સમાજ છે. પ્રશ્ન ચર્ચાના પ્રસંગમાં તો દરેકને પ્રશ્ન કરવાનો છૂટથી અધિકાર હોય છે, કે ગમે તે પ્રશ્ન લાવે. આ તો અનંત તીર્થંકરોનું અપમાન છે, આવું કેમ કહેવાય? પછી એને સમજાવું, તમારી જરૂર વખતે તમને કોઈ લખપતિ 50,000 રૂપિયા આપી દે, અથવા પૂરી મૂડી આપી દે, અને તમે અબજપતિ થઈ જાઓ, તો દુનિયાના કરોડપતિને અબજપતિ કરતા એ તમારા માટે વધારે ખરા કે નહીં?
ભગવાન
વાંચવાથી હું અંદર શબ્દ એ કહે છે કે મારા માટે લખ્યું છે. કોના માટે લખ્યું છે? આખા જગતમાં બધા તીર્થંકરોથી અમારા ગુરુદેવ અધિક છે એમ નથી લખ્યું,
મારા માટે
સરખી રીતે મારા માટે લખ્યું છે. કેમ? કે મારું કાર્ય સંપન્ન થયું, નીચે લખ્યું છે કે મારું કાર્ય અનંત તીર્થંકરોના સમવસરણમાં સંપન્ન ન થયું, તે સ્વંગના સમવસરણમાં સંપન્ન માટે મારા માટે અધિક છે. એ ન્યાય તો ઉચિત છે, એમાં શું ખોટું છે? એ વાત એમણે અહીંયા શ્રીમદજી કરે છે, એ જ વાત કરે છે. આપણે ત્યાં ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય ત્યારે પૂજા ન ચાલે, ભગવાનની પૂજા ત્યારે ન ચાલે. કોઈ કોઈ અણસમજણથી કરતા હોય છે, જે કરતા હોય છે તે અણસમજણથી કરતા હોય છે, પણ જે સમજે છે એ તો આગળ પાછળ કરી લઈએ, પણ વ્યાખ્યાન વખતે કરે નહીં. આ તો પ્રસિદ્ધ છે કે
નહીં?
નહીં, એને અવિવેક થાય, અવિવેક છે. તો મારું હિત શેમાં છે એ વિવેક નથી એમાં. અત્યારે હું ભગવાનને પૂજા કરવા બેસું એમાં મારું હિત છે, કે અત્યારે હું આ તત્વનું શ્રવણ કરું ગુરુ મુખે છે એમાં મને હિત છે? એ બાબત છે, એને વિવેક નથી, સમજણ નથી, એટલે એ પોતાના મનમાંની રીતે પ્રવર્તે છે. એ પ્રશ્ન ઉઠાવ્યો છે. પૂજા કરે તો નિરર્થક છે, નિરર્થક છે એને સમજણમાં જ આવે સવાલ થયો છે. પછી પછી બધું નિરર્થક જે કરે એ બધું નિરર્થક છે. સમજણ વગર તો જેટલું કરે એ બધું નિરર્થક જ છે. એટલે એમ પૂછ્યું છે કે એ બ્રહ્માણ હિત યોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? ભગવાન મહાવીર સ્વામી વિશેષ ગુણ સ્થાને કે વર્તતા હતા, અને એ મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી, ઓછા ભાવથી નહીં, પરમેશ્વર વર્ત પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે એ બેમાં હિત યોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? જો સામાન્ય બુદ્ધિનો વિષય હોતો એમ જ કહેત કે ભગવાનને મૂર્તિમાં વધારે લાભ થાય ને, પણ આ અસાધારણ બુદ્ધિમત્તાનો વિષય છે, સાધારણ બુદ્ધિનો આ વિષય નથી. એટલે પ્રશ્ન ઉઠાય હોય કે આ લોકોને કઈ સમજણ પડે છે કે નહીં. આપણે સિદ્ધિ તો ત્યાર પછી બે વર્ષે લખે છે, પ્રશ્ન પહેલો પૂછ્યો છે. તેનો ઉત્તર તમે બંને વિચારીને સવિસ્તર લખશો. કેમ એમ કહ્યું? ઉત્તર તો દાદા બોલી ગયો કે પ્રત્યક્ષ સત્પુરુષની ભક્તિ છે તે વિશેષ હિત યોગ્ય છે. એમ કેમ? કે જે રસ પ્રત્યક્ષપણામાં આવે છે એવો રસ પરોક્ષપણામાં આવતો નથી. અહીંયા આત્મરસ કહો કે સ્વભાવ રસ ઉત્પન્ન કરવાના બંને નિમિત્ત છે. ભગવાનની પ્રતિમા પણ આત્મરસ ઉત્પન્ન કરવાનું નિમિત્ત છે, સ્વભાવ કરવાનું નિમિત્ત નથી. અને પ્રત્યક્ષ સદગુરુદેવ છે એ પણ આત્મરસ ઉત્પન્ન કરવાનું નિમિત્ત છે, માત્ર સ્વભાવ કરવાનું નિમિત્ત નથી. એવી રીતે લેવું છે, નહીતર પાછા એમ જાડી બુદ્ધિથી લઈ લે તો ભાઈ શુભ ભાવ થાય છે ને. ભગવાનની ભક્તિ કરીએ તો અમને શુભ ભાવ થાય છે ને, ગુરુદેવની ભક્તિ કરીએ તો પણ અમને શુભ ભાવ થાય છે. બે શુભ ભાવના નિમિત્ત છે. ભગવાન ઊંચા ગુણ સ્થાને બિરાજે છે માટે અમને વધારે ભક્તિ આવે છે. તેરમા ગુણ સ્થાનની 13 ગણી આવે છે ને ચોથા ગુણ સ્થાનની 4 ગણી આવે છે. તારું ગણિત છે સાચું છે. પ્રત્યક્ષમાં જે આત્મભાવ ઉત્પન્ન થવાનું કારણ થાય એ પરોક્ષમાં કોઈ રીતે થાય. આ પ્રત્યક્ષ પરોક્ષનો વિષય એ વિચાર જ્ઞાનનો વિષય નથી, પણ અનુભવ જ્ઞાનનો વિષય છે. પ્રત્યક્ષ પરોક્ષ અનુભવ કરીને નક્કી કરે, વિચારથી નક્કી કરવા જાય તો ગોથું એવું ગોથું ખાય કે એને હિત કરવાનો વિવેક રહેતો નથી, છૂટી જાય છે. પણ એ તો 29મા વર્ષે આત્મસિદ્ધિ લખી હતી ને આ પ્રશ્ન એમને 2 વર્ષ પહેલા પૂછ્યો છે, 27મા વર્ષે પૂછ્યો છે. એટલે જવાબ તો પાછળ છે એમને આપ્યો છે, પ્રશ્ન પહેલા પૂછ્યો છે, પરીક્ષા કરી છે કે તમે શું સમજો છો આ વિષયમાં. પાત્રતા ઉત્કૃષ્ટ પાત્રતા સ્વભાવભાઈ એ રીતે એ વિષય વિચારવા યોગ્ય છે. સામાન્ય સમાજને જે સમાજમાં સામાન્ય બુદ્ધિવાળા માણસો હોય છે એની સંખ્યા વિશેષ હોય છે, અસાધારણ બુદ્ધિવાળા કોઈ કોઈક જ હોય છે એની સંખ્યા હંમેશા ઓછી હોય છે. એટલે સામાન્ય બુદ્ધિથી બહારનો આ વિષય છે. સામાન્ય બુદ્ધિવાળા તો તકરાર પણ કરે, તકરાર ઉઠાવે આ વાતની સામે, આમ કેમ કહેવાય, ભગવાનને કેમ પાછળ મુકાય, સદવસ્તને ગૃહસ્થને તો રાગદ્વેષ મોહના પરિણામ છે, ચારિત્ર મોહના એને કેમ આગળ મુકાય, તકરાર પણ ઉઠાવે. આત્મનિત્ય વિચાર કરવા જેવો છે, સામાજિક દ્રષ્ટિએ આ વિચાર કરવા જેવો નથી. ધર્મનો વિષય તો આત્મહિતની દ્રષ્ટિથી વિચારવા યોગ્ય છે, બીજી રીતે વિચારવા યોગ્ય એ બહુ મહત્વનો પ્રશ્ન લીધો છે. મુમુક્ષુને જરા પ્રયોજનભૂત છે આ કાળમાં, કેમ કે આ કાળની અંદર તીર્થંકર અને નિર્ગ્રંથ ગુરુ નો યોગ થવાની પરિસ્થિતિ નથી. બહુ બહુ તો યોગ થવાની પરિસ્થિતિ છે, સમ્યક દ્રષ્ટિ સત્પુરુષની છે અને તેથી એને વિવેક કરવો જરૂરી છે અને તે વિવેક પણ આત્મહિતાર્થે કરવો જરૂરી છે, બીજું કોઈ પ્રયોજન એમાં નથી. કોઈ વ્યક્તિ વિશેષની મહત્તા વધારવાનું પણ અહીંયા પ્રયોજન નથી, ફક્ત પોતાના આત્મહિતને જ વિચારવાનું આ પ્રયોજન છે. એ પ્રશ્નનો વિષય છે. પછી વ્યવહારિક કોઈ વાત છે એ સંબંધમાં લેખું છે સૌભાગભાઈને કે પ્રથમ સપૂર્ણ સંબંધમાં સૂચના કરી હતી એટલે સહેજ રેવાશંકરભાઈને અમે લખ્યું હતું, કેમ કે તે વખતે વિશેષ લખાય તે અનવસર આર્ત ધ્યાન કહેવા યોગ્ય છે, કોઈ પ્રાસંગિક વાત છે. આજે આપે સ્પષ્ટ લખવાથી રેવાશંકરભાઈને મેં સ્પષ્ટ લખ્યું છે. વ્યવહારિક જંજાળમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં, શું કહે છે, આવા સપણ સાતરાના કામમાં અમે ઉત્તર આપવા યોગ્ય નહીં હોવાથી રેવાશંકરભાઈને આ પ્રસંગ નું લેખું છે, એ કામે આપી દીધો. આ તમે જવાબ પર ધારો આપી દીજો, અમને આ બાબતમાં લખે છે ફલાણા ફલાણા, પણ એનો જવાબ તમે એને
આપી દેજો,
આપી દેજો. અમે એ બાબતના પત્ર વ્યવહારમાં કે વ્યવહારમાં ઉતરવાના નથી. જેવો વૈચિત પાલે આપને ઉત્તર લખશે એ જ વિનંતી ગોસલિયાને પ્રણામ, લિખિત આત્મ સ્વરૂપના પ્રણામ. 527મો મિત્ર પત્ર થયો, 528. પ્રત્યક્ષમાં કેટલા શબ્દો લીધો છે, પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મ મૂર્તિ સદગુરુ. આટલા પ્રત્યક્ષ ઉપર વજન દેવા માટે આટલું લીધું. હું એમ કહું કે મહાવીર સ્વામી થી હાલનું જૈન શાસન પરિવર્તન છે એ વધારે ઉપકારી, તો અહીંયા તો કઈ મહાવીર સ્વામી માટે કોઈ વિશેષ વાત ન લખે, વજન વાળી વાત ન લખે, પરોક્ષ છે એટલે. અને પ્રત્યક્ષ એના હિતમાં પ્રેરનાર, અહિતથી નિવારનાર અને અધ્યાત્મ મૂર્તિ એટલા લીધા, એટલું વિશેષણ નાખ્યું, એ વધારે ઉપકારી એમ કરીને નાખ્યું. એટલે પ્રશ્નની અંદર ઉત્તર સમાયેલો છે, જો વિશેષ વિચાર કરે તો પ્રશ્નમાં ઉત્તર છે. ભલે આત્મસિદ્ધિ પછી લખી, પણ એમને તો ક્યાં ખબર હતી કે આત્મસિદ્ધિ 2 વર્ષ પછી લખાવવાની છે. પણ જો પ્રશ્ન ધ્યાનથી વાંચે તો ઉત્તર દેનારને ખ્યાલ આવી જાય એવું છે કે એમનું વજન ક્યાં જાય છે, અથવા સિદ્ધિ સાધી વાત હોય તો પ્રશ્ન ઉઠાવવાનો પણ અહીંયા કારણ રહેતો નહોતું. બે વાત ઉપર ધ્યાન ખેંચાય, એમને ખ્યાલ આવે કે કહેવા કઈક બીજું માગે છે, સીધી સાદી આ વાત નથી. છતાં પણ પ્રથમ પદ 13મા ગુણ સ્થાન નું લીધું છે અને અનાદિથી આવો મહામંત્ર જૈન શાસનની અંદર પ્રસિદ્ધ છે, અનાદિથી પ્રસિદ્ધ છે. કોઈ નવું ગોઠવણ કરી નથી. સિદ્ધ કરતા અરિયંત દેવનો પક્ષ કરવા માટે કોઈ ગોઠવણ કરી નથી કે ફલાણા આચાર્યને કંઈક આવો પક્ષ થઈ ગયો હતો, એવું નથી. આ તો અનાદિના મંત્ર છે. એ પણ એમ સૂચવે છે કે પરોક્ષ કરતા પ્રત્યક્ષ વધારે ઉપકારી છે, વધારે ઉપકારી છે, અને તેથી તે વધારે બહુમાન અને ભક્તિ કરવા યોગ્ય છે એમ છે. એટલી પરોક્ષની અસર થતી નથી. એ તો રોગ નો અનુભવ છે. કોઈ તમને સીધી વાત કરે ને કોઈને સાંભળેલી વાતો એમાં ફેર પડે છે કે નહીં? નજરે જોયેલી હોય ને છાપામાં સમાચાર વાંચે એમાં ફેર પડે છે કે નથી
પડે?
બહુ મોટો ફેર પડે છે. એક્સિડન્ટમાં તો ઘણો મોટો ફેર પડે છે, કેમ કે એ તો શોક લાગે છે, ચોંક મારે છે. એ વાત તો કેટલાક તો નજરે એક્સિડન્ટ જોનારા એ વાતને સ્મરણમાં ન લાગે. એ વાત કે મને પૂછશો નહીં એમ કે તમને એક્સિડન્ટમાં એવું જતું જેને ઉપાડીને મૂક્યા પ્લેટફોર્મ ઉપર નીચેથી પાટા ઉપર પૂછું કેવી રીતે હતું મને કે એ પૂછો મામા, એ મને તો એમ નહીં પૂછતા. જોઈ ન શકે, વિચારી ન શકે, સ્મરણમાં લાવવાની તકલીફ પડે, દુઃખદાયક થઈ જાય. એટલી બધી પ્રત્યક્ષની અસર આવે. એ વાત બીજા સાંભળે નહીં એટલે કાંઈક અસર ન થાય. એ વાત કરનાર હોય પ્રત્યક્ષ, બીજા સાંભળે એને કાંઈ એટલી અસર ન થાય. એવા એક્સિડન્ટમાં પોતે હોય કોઈ વખત કોઈ બસના જિંદગી પર માણસ સોઈ દે છે કે આપણે બસમાં બેસી નથી આવ્યું, એટલી બધી એને અસર ચાલુ રહી જાય છે, સંસ્કાર રહી જાય છે. પ્રત્યક્ષની બહુ મોટી અસર એ વર્ષે ખોલ્યું છે એમને, એટલે ત્યાં પણ એ વાત કરી છે કે કોઈ એવી રીતે સત્પુરુષ મળે તો એ પ્રત્યક્ષ કોઈ દિવ્ય જ્ઞાન ધારી દેહધારી પરમાત્માએ, દિવ્ય દેહધારી પરમાત્માએ, દિવ્ય મૂર્તિએ મારા માટે અવતાર લીધો છે એમ સમજવું. પરમાત્માએ મારા માટે અવતાર લીધો, એનામાં તું પરમાત્મા જોઈએ, એને તું ચોથા ગુણ સ્થાન વાળો જોઈશ નહીં, એને તું પરમાત્માની દ્રષ્ટિએ 223માં લીધું છે. એક યુક્તિ આપણે આપી છે, એક માણસને તૃષા લાગી હોય તો એને એક લોટો ઠંડો પાણી મળે તો એના પ્રાણ બચી જાય, ત્રસ્તી પ્રાણ છૂટતા હોય તો. પાસે હોય તો, પોતાની પાસે હોય કુંજો, એક લોટો અંદર પાણી હોય તો બચી જાય. પણ ક્ષીર સમુદ્ર આખો, અસંખ્ય યોજન દૂર છે એવો જે ક્ષીર સમુદ્ર, એમાં દૂધનું પાણી છે મજાનું. શું? દૂધનું પાણી છે, દૂધથી ભરેલો સમુદ્ર છે. શું કામ લાગે? એમ ભગવાન પાસે તો કેવળ જ્ઞાનની વૃદ્ધિ સિદ્ધિ અનંતી છે, બરીઓ છે, ક્ષીર સમુદ્ર છે. ભગવાન તો ક્ષીર સમુદ્ર છે અને સમય દ્રષ્ટિ મીઠા પાણીની એક લોટી છે. તરસ લાગી હોય તો પાણી હોય કામ આવે, દૂર હોય તે કામ આવે નહીં. એ પણ એમને એક દાખલો એક પત્ર ઉતાર્યો છે. આગળ પાછળ એમના કથનો જોતા એમણે આ પ્રશ્નનો ઉત્તર બરાબર સ્પષ્ટપણે આપેલો છે. એટલે અત્યારે પ્રત્યક્ષ યોગ થઈ શકવાની પરિસ્થિતિ જોઈને એમણે આ વાતની મહત્તા પ્રસિદ્ધ કરી છે. હા, એ ઘણા એકદમ શાંત થઈ ગયા, જેટલા ગરમ થયા હતા એટલા પછી શાંત થઈ ગયા. વાત તો ઠીક છે. એટલે એમને તો એ વાતમાં સ્પષ્ટ હતો કે ભાઈ તમને જરૂર છે, એ વખતે તમને કરોડપતિ અબોધપતિ કાંઈ મદદ કરતા નથી, પણ આમ યજ્ઞ મદદ કરે તો તમે શું કહેવાય ને? તમે અબોધપતિ થયા પછી મારા માટે આના જેવો કોઈ નથી. આખા જગત માં ગમે તે હોય પણ આના જેવો મારા માટે કોઈ નથી. એમ કયો કે તમારો અનુભવ શું બોલે એ વખતે તરત ખ્યાલ આવે. આપણે ફાર આપણા ખ્યાલમાં આવતો નથી. સંસારમાં સંસારી સંયોગની વચ્ચે દેખાવા છતાં, સંસારના સંયોગો વચ્ચે ઉભેલા હોવા છતાં, સ્વપ્ને પણ જયારે સંસાર સુખની ઈચ્છા રહી નથી અને સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાષણ છે એવા જ્ઞાની પુરુષ અજ્ઞાની પુરુષની વ્યાખ્યા કરી. સંપૂર્ણ નિસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાષણ છે, આખા સંસારનો સરવાળો મૂકી દીધો છે કે આમાં ક્યાંય સાર નથી અને સ્વપ્નમાં પણ એમાં સુખ છે એ વાત એમના સ્વપ્નમાં આવે એવું નથી. એની જેમની દશા છે એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્મ અવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધને વેદે છે. એમની પૂર્વકર્મનું પ્રારબ્ધ ભોગવવું પડે છે, વેગવું પડે છે એટલે ભોગવવું પડે છે, તો પણ એ પોતાની આત્મ અવસ્થાને સંભાળે છે, અંદરમાં સાવધાન હોય છે, જાગ્રત હોય છે, પોતાની આત્મ જાગૃતિમાં રહીને આ પ્રારબ્ધને ભોગવે છે. આત્મ જાગૃતિ ખૂબ એ પ્રારબ્ધને ભોગવતા નથી. એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્મ અવસ્થા સંભાળી સંભાળીને બહુ સાવધાની રાખે છે એમ કહે છે. ઉદય હોય તે પ્રારબ્ધને વેદે છે પણ આત્મ અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી. આત્મ અવસ્થા સંભાળવું એનો બીજો અર્થ એ છે કે આત્મ અવસ્થા ટકવી અને વૃદ્ધિગત થવી એવા પુરુષાર્થ પરાયણ રહેવું, પુરુષાર્થમાં રહેવું. ગુરુદેવ કહેતા હતા કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ તો ઘણો જોઈએ એમાં કાંઈ સવાલ નથી, તીવ્ર પુરુષાર્થવાનનો એ કાર્ય છે. પણ સમ્યક દર્શન થયા પછી એ સમ્યક દર્શન ટકવા માટે એથી વધારે પુરુષાર્થ જોઈએ છે. જો કે પુરુષાર્થ તો દશા વૃદ્ધિગત થવા માટે ચાલતો જ હોય છે અને જ્યારે દશા વૃદ્ધિગત થતી હોય છે ત્યારે નહીં ટકવાનો તો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. કેમ કે વધે છે માટે ટકવો ન ટકવો કે ટકાવવો એ પ્રશ્ન રહેતો નથી. પુરુષાર્થ તો વૃદ્ધિગતપણાનો હોય છે પણ તે સમ્યક દર્શનની પ્રાપ્તિમાં જે પુરુષાર્થ જોઈએ તેના કરતા વિશેષ પ્રકારનો જોઈએ, વધારે જોઈએ એ વાત સહેજે સમજી શકાય એવી છે. એટલે એમ કહે છે આત્મ અવસ્થાને વિશે પ્રમાદ થવા દેતા નથી. નિર્વિકલ્પ શુદ્ધોપયોગના કાળમાં પુરુષાર્થ અવશ્ય વધારે હોય છે પણ એ વખતે પુરુષાર્થને નડતરરૂપ અથવા પ્રતિપક્ષરૂપ રાગનો ઉદય પણ નથી હોતો. આ વિચારવા જેવો વિષય છે કે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ થાય ત્યારે રાગની ઉપસ્થિતિ જ થતી નથી, રાગ ઉત્પન્ન થતો નથી બુદ્ધિપૂર્વક. એટલે જે આત્માને કાંઈ પણ પ્રતિપક્ષમાં ઉભેલી પર્યાય છે જે ભાવ છે એ ભાવનો ત્યાં ઉદ્ભવ જ નથી થયો. જ્યારે પ્રારબ્ધના ઉદય કાળે તો સંયોગો અને સંયોગો તરફના પરિણામ હોય છે અને દશામાં વૃદ્ધિગતપણું કે ટકવાપણું રાખવાનું હોય છે, માટે વધારે પુરુષાર્થની જરૂર છે એમ પણ એનું ગણિત મૂકવામાં આવે તો સીધું સમજી શકાય એવી વાત છે. અમારી સામે લડનાર કોઈ ન હોય અને તમે સારી રીતે લાઠીનો કે તલવારનો દાવ કરી દેખાડો, ઠીક વાત છે, બરાબર છે, આવડે છે સારો, પણ સામે કોઈ મારનાર હોય ત્યારે એના દાવ કરવો એમાં ફેર છે, ન હોય ત્યારે કરવો એમાં ફેર છે. આ ફેર જરા વધારે ઊંડાણથી સમજવા જેવો છે. બીજો એક પ્રસંગ મુમુક્ષુને માટે લઈએ. સામાન્ય રીતે મુમુક્ષુ શાસ્ત્ર સ્વાધ્યાય કરે, આત્માના સ્વરૂપનું શાસ્ત્ર સ્વાધ્યાય કરે ત્યારે આત્માના સ્વરૂપને લક્ષ્યમાં લઈએ અથવા સ્મરણ કરે અથવા ચિંતન મનન કરે ત્યારે આત્મ સ્વરૂપને સ્મરણમાં લઈએ. ક્યારે સ્મરણમાં લેવું એક વાત છે, અને હૃદયની ભીસ ઊભી થાય ત્યારે સ્મરણમાં રાખવું એ બીજી વાત છે. બે બીજી વાત છે, બહુ જુદી જુદી વાત છે, બંનેનું ફળ બહુ જુદું છે. કેમ કે સામે બીજી પરિસ્થિતિ વિપરીત પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તો તે પ્રકારની વિશેષ યોગ્યતા હોય તો જ મુમુક્ષ. આત્મ સ્વરૂપનું સ્મરણ આવે તો એ બહુ મોટી વાત છે. એમાં મરણનો પ્રસંગ ગયો, પ્રતિકૂળ પ્રસંગોમાં પાછળ એમ ગયો, હૃદયની ભેષમાં એમ ગયો કે મૃત્યુનો ખ્યાલ આવે, અને લાગે કે હવે કઈ બચવાનો આરો વારો નથી. એ વખતે જો એને પોતાનો આત્મ સ્વરૂપનો સ્મરણ આવે તો એ વાત બીજી છે, અને નવરો બેસીને ઠમણી લઈને શાસ્ત્ર પકડીને આત્માને સ્મરણ કરે એ બીજી વાત છે. એ તો નવરો પૂર્વ માટે કામ કરે છે. અને આ તો એવી વાત છે કે બીજું કાંઈ સાંભળે નહીં, જે આત્મબુદ્ધિ છે અને દેશ ઉઠવાનો અવસર આવે કોઈ રીતે એ વાતે સંમત કરવા તૈયાર નથી કે મારે મળવું છે, એ વાત કોઈ સંમત કરે એવો નથી. એ વખતે મૃત્યુના પ્રસંગને ગૌણ કરીને અજર અમર એવા આત્માના સરસ સ્મરણમાં લઈએ તો એનું ફળ જુદું છે. અને સામાન્ય રીતે બીજું કામ ન હોય એને, અથવા બીજું કામ આગું સામાન્ય કામ આગું પાછું કરીને કલાક નવરા થઈને સ્વાધ્યાય કરે ને આત્માનું સ્મરણ કરે, આત્માને વિચાર કરે, એ વાત પણ બીજી છે. આત્મવિચારમાં ને આત્મવિચારમાં પણ આ ફરક છે. એટલે જ્ઞાનીને જે ઉદયના કાળમાં પ્રમાદ થવા દેતા નથી એમાં પુરુષાર્થ બતાવો છે જ્ઞાનીનો. આ જ્ઞાનીની અંતરંગ દશા છે, આ મૂળ દશા છે, જ્ઞાનીની અંતરંગ દશા છે. એટલે જ્ઞાનીની આ દશા, આ મૂળ દશા છે, એના પુરુષાર્થને જોવો. ઉદયના ફેરાવા વચ્ચે પણ એના પુરુષાર્થને જો જુએ તો એ જ્ઞાનીને જ્ઞાનીના પુરુષાર્થને ઓળખે, અને એ રીતે જો ઓળખે તો એને એ પ્રકારે જે બહુમાન આવે એ બીજી કોઈ રીતે આવે નહીં, એવો એક પ્રસંગ છે. જ્ઞાની અવસ્થાની વિશે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યુગે જ્ઞાનીને પણ અંશે વ્યામો થવાનો સંભવ જે સંસારથી કયો છે, જો પ્રમાદ થાય તો એમ કહે છે. જો અવકાશ પામીને જ્ઞાની પ્રમાદમાં આવે તો એને પણ નુકસાન થઈ જાય એમ કહે છે. અંશે વ્યામો એટલે એને પણ નુકસાન થાય એવો સંભવ જે સંસારના પ્રસંગોથી રહ્યો છે. કેટલા ચિત્ર વિચિત્ર પ્રસંગો ઊભા થાય છે એ સંસારમાં. સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિક ભાવે કરીને આત્મહિત ઈચ્છવું એ નહીં બનવા દે, જેવું જ કાર્ય થઈને સમાધાન ખોટું કરે છે ને એને વાત લે છે, બરાબર છે. ઘણા જ્ઞાનીઓ તીર્થંકરો બધા સંસારમાં રહીને આત્મનિત્સાઈ દઉં. આપણે પણ વેપાર ધંધો આપણા નસીબે આવી પડ્યો છે, માટે આપણે પણ કરતા 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 આત્મની સાધી લઈએ એને આ જવાબ દઈએ. ભાઈ નાનીને પણ સંભાળવું પડે એવો આ સંસારનો પ્રસંગ છે. તેમાં સાધારણ જીવે, સાધારણ જીવે એટલે જેનો પુરુષાર્થ હીન છે અથવા જેનું આત્માનું સત્વ હજી પ્રકાશન નથી, જે પોતે હિંસત્વ થયેલો છે એવા જીવે વ્યવસાય લૌકિક ભાવે કરીને, લૌકિક ભાવે કરીને એટલે શું હજી મેળવવું છે, જેમ વધારે મેળવ્યું છે મારી આબરૂ પણ વધારે ગણાશે, અથવા હું વેપાર કરીશ એક દુકાને છે તો કે એક દુકાન વાળો છે, પાંચ દુકાને છે તો કે પાંચ અને પાંચ પાંચ દુકાનો ચાલે છે, લોકોમાં મારી ગણના વધારે થશે, જેટલું હું વધારે પ્રગતિ કરીશ મારા સંયોગો ઉજળા થશે, વધારે વૃદ્ધિગત થશે એટલી મારી કિંમત પણ સમાજની અંદર આગળ ગયા. બધા ભાઈની અંદર આગળ આવવા દો, શું એમાં છે, હું હવે આગળ ગયો કે પાછળ ગયો એમાં ફેર શું પડે છે, એ કલ્પના કરી લે છે કે એની કિંમત વધારે, વાતમાં કાંઈ માલ નથી. લૌકિક ભાવ છે એ લોકસંગ્રહ કરીને આત્મહિત ઈચ્છવું એ તો નહીં બનવા જેવું જ કાર્ય છે, કોઈ રીતે આત્મહિત થાય એવું નથી. પોતાની નિવૃત્તિના પરિણામ છે ને, પોતે વ્યવસાયમાં મૂકા છે, જે પોતે મુંબઈથી તો કાગળ લખે છે વ્યવસાયમાં ઉભા છે, નિવૃત્તિના પરિણામ જોર કરે છે અંદરથી, એટલે પત્રમાં એ વિષય પણ આવે છે કે અમારે હંભાળી હંભાળીને આવવું પડે છે, અહીંયા ઊભા છીએ પણ પ્રમાદ રાખ્યા વગર ઘણી જાગૃતિથી બહુ સંભાળીને ચાલીએ છીએ, શું નેતર ધડ ઉપર માથું રહીએ એવું નથી, શિરચ્છેદ થાય એટલે મૃત્યુ થાય, આત્મદશા પડે એટલે મૃત્યુ થાય, એટલું સંભાળવું પડે એવું છે. એ સંભાળતા અમને પ્રસવો ઉતરી જાય છે, પ્રસવેદ આવી જાય છે, ક્યારેક લખે છે ને પ્રસવો ઉતરી જાય છે એમ લખે છે. એવા પુરુષાર્થમાં ઉભા છે તો સાધારણ જીવની શું સ્થિતિ થાય, કે સાધારણ માણસ બિચારો ડૂબી જાય, બીજું કાંઈ થાય નહીં, એ તો એ સંયોગોની અંદર એવો કારણની પાછળ આવી જાય પોતાના કામકાજમાં. લાભ નુકસાનનો સવાલ છે, વ્યવસાયમાં તો ચોખ્ખો લાભ નુકસાનનો સવાલ છે, એટલે ત્યાં એને એ રીતે નીતિશું એ તો નહીં બનવા જેવું જ કાર્ય છે, જળ વાપરો છે એ તો બની શકશે નહીં એવું દેખાય છે. કેમ કે લૌકિક ભાવ આગે આત્માની નિવૃત્તિ જ્યાં નથી આવતી એનું લક્ષ્ય જ લોકો ઉપરથી ખસતું નથી, ત્યાં હિત વિચારણા બીજી રીતે સંભવતી નથી. મારા આત્માને શું હિત થાય, સંયોગનું હિત અહિત જોનારને આત્માનું હિત અહિત જોવાનો વિચાર પણ આવતો નથી, વિચારે આવશે નહીં એમ કે નવરો થાય ને, શાસ્ત્રમાં જ બીજી વાત છે, પણ કામમાં લાગી ગયા પછી તો ખલાસ, એક પછી એક પછી એક ને આ કાઉન્ટર બિઝનેસ હોય એને શું થાય, ખોરાકની લાઈન લાગી હોય એક બે બે જાય કે ચાર આવે ને ઉભા રહ્યો શું કરે, માથું ઊંચું થાય નહીં, કેવી રીતે વિચાર આવે, આપણો વિચારણા કરે કેવી રીતે સાધારણ જીવ, નાની સંભાળવું પડે એવું છે. એમને કામનું દબાણ બહુ હતું, પોતે થોડે સંભાળતા હતા એટલે કામનું દબાણ ઘણું રહેતું, બહુ સંભાળવું પડતું હતું, તો બીજાની શું દશા થતી હશે આ ચિતાર નીકળ. કે ત્યાં હિત વિચારણા બીજી રીતે થવી સંભવતી નથી, એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે, લૌકિક ભાવની નિવૃત્તિ થાય તો આત્મહિતના વિચારણાનું કાંઈક પરિણામ એટલે ફળ આવે અથવા એ બાજુના પરિણામ ચાલે, પણ લૌકિક ભાવ ચાલુ રહીએ, લૌકિક ભાવ ચાલુ રહીએ, હજી રમવું છે, હજી જોઈએ, હજી જોઈએ, વધારે જોઈએ, એને તો આત્મ એટલી વિચારણા પણ ત્યાં આવશે. ત્યાંથી પકડાય પણ લૌકિક ભાવ આડે પકડાયું, બે વાત વિરુદ્ધ છે. લોક ભાવના, લોક સંજ્ઞા અને એ પ્રકારના જે લૌકિક ભાવો, એ આત્માને પકડવા માટેના મોટામાં મોટા દુશ્મન, કોઈ રીતે પકડી શકાય એવું નથી. કહેવાય એને કાળકૂટ ઝેર કીધા છે. શું કીધું છે? એ કાળકૂટ ઝેર છે. પછી એ કઈ ધંધા વેપારમાં લોક સંજ્ઞા નથી આવતી. અહીંયા ધર્મના ક્ષેત્રમાં આવે ત્યાં પણ લોક સંજ્ઞા, કે આટલું આટલું વાંચન મેં કર્યું, આટલું મેં આટલી મેં પૂજા કરી, આટલું મેં દાન દીધું, આટલું આટલું મેં ધર્મના ક્ષેત્રમાં આટલું આટલું મેં ગણતરી થઈ શકે એવા બહારના કાર્યો. પિસ્તાલીસ વર્ષથી તો અમે અનુભવીએ છીએ. એ બધી ગણતરી લોક સંજ્ઞામાં જાય છે અને એને કાળકૂટ ઝેર કહેવામાં આત્માના આનંદ અમૃતને મારી નાખે છે. એવું કેમ કે લૌકિક ભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી ત્યાં હિત વિચારણા બીજી કોઈ રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તે બીજાનું પરિણામ સંભવે છે. અવિહિત હેતુ એવો સંસાર સંબંધી પ્રસંગ કેટલા અહિતના કારણો છે એમ કે છે. હેતુ એટલે કારણ. અવિહિત હેતુ એવો સંસાર સંબંધી પ્રસંગ એટલે વ્યવસાય, વ્યવસાય એટલે કુટુંબ પરિવારની પ્રયોજન. લૌકિક ભાવ પ્રયોજન કહેવાય ને, શું કહેવાય એને, બીજો કઈ સારો સારો શબ્દ છે? લૌકિક ભાવ લોકોને મુખ્ય રાખીને, સમાજને મુખ્ય રાખીને વિચારાતો ભાવ, લોક ચેષ્ટા, લોકોમાં સારું દેખાડવાનો પ્રયત્ન, મારું વધારેમાં વધારે સમાજમાં સારું દેખાય, ધાર્મિક પ્રતિષ્ઠા પણ મારી વધે. શું? નાની પુરુષો તો એમ કહે છે કે જે જીવને ધાર્મિક પ્રતિષ્ઠા વધારવાનો વ્યામો છે, એટલે ધર્મનો જે સમાજ છે એમાં પોતાની પ્રતિષ્ઠા, એ જીવને આખા સંસારમાં કોઈ ચીજ નથી મેળવવી એવી વાત રહેતી નથી. પૈસાનો લાલચો અને આ પ્રતિષ્ઠાનો લાલચો એમાં કોઈ ફેર નથી. ઓલો તો હજી સારો છે, પ્રતિષ્ઠા માટે પ્રયત્ન કરનારો તો શું શું કરશે એ કહેવાનું મુશ્કેલ છે. એટલે જેને ધાર્મિક પ્રતિષ્ઠા પણ મેળવી નથી, માત્ર પોતાનો આત્મહિત જ સાધનો છે, એ પ્રતિષ્ઠા ઉપર જેનું લક્ષ્ય નથી, એવી જેની લોક ચેષ્ટા નથી, એવી જેની લોક સંજ્ઞા નથી, લૌકિક ભાવ નથી, એનું આમાં કામ છે. સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોક ચેષ્ટા, એ સૌની સંભાળ, એની જાગૃતિ, એની સંભાળ રાખે, શું સાવધાની રાખે કે આમાં ક્યાંય મારું ખરાબ નથી બોલાતું ને, કોઈ મારું ખરાબ નથી બોલતું ને, અરે તો ગમે એટલો સંભાળ રાખીશ તો તે દુષ્યંતે ભગવાન સતયુગના પ્રારંભમાં થયા તો તો મરે છે કુમાર ખરાબ બોલતા હતા, બહાર જઈને બહાર જઈને બોલતા કે નહોતા બોલતા, તમે ઓળખો ને મારા દાદાને, તમે ઓળખો ને મારા દાદાને, અમે ઓળખીએ તો તમે ઓળખો એમ કે, ઘરમાં તો અમે રહીએ છીએ કોણ ઓળખે, તમે જાણતા નથી આ મા માયા વિશે એમ કે. આ બધો જે દેખાવ પૂરે છે, સમોસર ને ઝાડ જમાવી દીધું છે, પણ એ બધી માયાની રચના છે, તમે એમને ઓળખતા નથી એમ કે. શું કાપવામાં બાકી રાખે નહીં આ પરિસ્થિતિ હોય છે.
સતયુગના જમાનામાં
મને તીર્થંકરના પુણ્ય, સાધારણ માણસના તો ફોન હોય જ નથી પૂરા, તો એનું કોઈ વાંકું બોલે જ નહીં, ફોન ક્યાંથી હોય જ હોય શકે જ નહીં. કોઈ પણ સત્પુરુષ હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ તીર્થંકર હોય, એના વિરોધ કરનારા હોય છે, હોય છે ને હોય છે. ભલે એની ગતિ ઘણી માઠી છે, પણ હોય છે ખરા, નથી હોતા એવું નથી. આ પરિસ્થિતિ છે. એટલે એ બધી સંભાળ જતી કરી દેવી, એના સામે જોવું
નહીં.
એ બધી સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને, એનું દુર્લક્ષ કરીને, તો પ્રસંગ વ્યવહાર સંબંધી સંસાર પ્રસંગ હોય તો એનો સંક્ષેપ કરવો. એમણે લીખ્યું છે લગ્ન પ્રસંગ આવ્યો ને, બહુ આડંબર થાય એવું કઈ કરવું નહીં. પોતાનો દેખાવ બધો ભાઈ મુંબઈમાં તો એમને કોઈ પેઢી છે, એ જમાનામાં મુંબઈમાં જવેરાતની જવેરી બજારમાં પેઢી ને ફોરેનના વેપાર, એટલે આબરૂ મોટી થઈ ગઈ. હવે ઘરે લગ્ન પ્રસંગ આવે ત્યારે દેખાડવાનો તો લગ્ન પ્રસંગમાં જ દેખાડતા, એમ થતો કઈ આનો પાછળ બે નહીં જુઓ, અમે આટલું બધું કમાણા લગ્ન પ્રસંગે ખર્ચ કરે ત્યારે લોકોને ખ્યાલ આવે કે ભાઈ લાગે છે કઈક આની પાસે સંપત્તિ સારી થઈ ગઈ લાગે છે. ગાડંબર કરશો ની સૂચના આપી છે, અમે મોડા આવશું, પણ તમારે કોઈ કામમાં જેને રોકાણા છે એ લોકો આડંબર વધે ને અમારો દેખાવ વધે, હું તમારે કઈ કરવાનું નથી. એ બધું સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે. એટલે ગૌણ કરીને આત્માના હિતને મુખ્ય કરવો, તો જ આત્મહિત થાય, નહીતર આત્મહિત થાય નહીં. આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું કોઈ નિમિત્ત, બીજું કોઈ નિમિત્ત કોઈ જણાતો નથી. આ તો એમના વચનોનો મુદ્રાલેખ છે કે જે મુમુક્ષુ જીવે આત્મહિત કરવું હોય એને સત્સંગ જેવું બીજું કોઈ નિમિત્ત છે નહીં. આ વાત તો ક્યાંય પણ વિસ્મરણ કરવા જેવી કે ગૌણ કરવા જેવી નથી. પહેલામાં પહેલી આ વાત છે, પછી બાકીની બધી ક્રિયાઓ એ પછીની છે, એક છે એનાથી. આત્મહિત માટે બીજું કોઈ બળવાન સાધન જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, હવે સત્સંગ તો કરે પાછો કે છે, કરતા હોય એની હવે સૂચના છે, ન કરતા હોય એને તો કરવો. કરતા હોય એને કહે છે કે એ સત્સંગ પણ જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તેને પ્રાય નિષ્ફળ જાય છે. સત્સંગ પણ કરે અને લોકાવેશમાં પણ એટલો ને એટલો રહે, લૌકિક ભાવ એને આવે. સંસારના પ્રસંગોમાં પણ લૌકિક ભાવ આવે અને અહીંયા ધર્મના ક્ષેત્રમાં પણ એને લૌકિક ભાવ આવે, ત્યાં પણ મારી મુખ્યતા રહે, અહીંયા પણ લોકોની નજરમાં મારો દેખાવ સારો લાગે, લોકોની નજરમાં મારું સ્થાન સારું રહે, એવું હું જ્યાં જ્યાં એને રહે ત્યાં એને સત્સંગ છે એ સફળ થતો નથી. સત્સંગ ઉપાસતો હોય તો એ નિષ્ફળ જાય એમ કહેવું છે. શું કરું ના, સમાજના કાર્યો ન કરવા, શું આત્માના કાર્યો કરવા, સમાજના કાર્યો ન કરવા. સમાજના કાર્યો લૌકિક ભાવ છોડીને એ શરતે કરવાની છૂટ છે. કયા શરતે કરવા? લોકસંગના અને લૌકિક ભાવ છોડીને કરવાની છૂટ છે, રાખીને કરવાની બિલકુલ છૂટ નથી. ઝેર ખાવાની હા કેમ પડાય એમ છે. જે લૌકિક વિશેષતા દેખાડવી છે, લોકોમાં વિશેષતા દેખાડવી છે, એ તો ઝેર ખાવાની વાત છે. એની આ કેવી રીતે પાડ? શું કે છે કે જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તેને તે નિષ્ફળ જાય છે. અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય, કદાચ થોડીક સત્સંગની અસર જીવનમાં આવી હોય, પરિણામ ઉપર આવી હોય, તો પણ વિશેષ વિશેષ લોકાવશ્ય રહેતો હોય તો તે ફળ નિર્મૂળ થઈ જતા વાર લાગતી. થોડુંક વાંચે, થોડુંક વિચારે, થોડુંક સાંભળે, એને એમ લાગે કે ના ના, આત્મકલ્યાણ તો કરવા જેવી વાત છે, કરવું તો જોઈએ. હવે પાછો લૌકિક કાર્યોમાં પડે એ અસર ને નિર્મૂળ થતા વાર લાગતી, એટલે થોડી ઘણી અસર આવી દોડાઈ જાય. પાછી વળી એને એમ લાગે ભાઈ મને તો ફલાણા બોલાવે છે, મને તો ફલાણા યાદ, આજ ફલાણા નો આમ કહ્યું છે, પણ ભાઈ તમારા વગર તો અમારે હાલશે નહીં. કાંતિભાઈ હે, તમારે તો આવવું જ પડશે, તમારા વગર તો અમારે કઈ ચાલે નહીં. મારી કિંમત છે સમાજમાં, આજે મારી કિંમત છે, મારું કઈક સ્થાન છે એમ લાગે. એમાં આત્મહિતની વાત સાફ થઈ જતા વાર લાગતી દેવાઈ જાય. થોડું ભાઈ આવે એમ લાગે કે ના ના, કરવા જેવું છે, મહાપુરુષો આમ કે છે, ગુરુદેવ આમ કે છે, કરવા, આત્માનું કલ્યાણ કરવા જેવું છે. દુકાને પહોંચે ન પહોંચે એ પેલા તો કેટલા વિચાર આવી ગયા હોય રસ્તામાં, હે એ તો ટેલિફોન સુધી પહોંચે એ પેલા રસ્તામાં તે ઊભું થઈ ગયું હોય બુદ્ધિ, કોઈ રીતે એને કઈ અસર રહે નહીં એવી પરિસ્થિતિ છે. કેમ ઓલો રસ ઘણો તીવ્ર છે, આ ઓલો રસ ઘણો થઈ ગયો હોય આ પરિસ્થિતિ ઊભી થાય છે. અને સ્ત્રી પુત્ર આરંભ પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજ બુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને? જે જીવો સત્સંગના શાસ્ત્રનું અધ્યયન કરે છે, વિચારે છે, શાસ્ત્રો વાંચે છે, તત્વજ્ઞાનનો જેને અભ્યાસ છે, એને આ પડખું સંભાળવા જેવું છે કે પોતાનો જે સ્ત્રી પુત્ર આદિ પરિવાર અને વ્યવસાયને જે કાંઈ સંપત્તિની પ્રાપ્તિ છે, વ્યવસાય તે આરંભ છે અને સંપત્તિની પ્રાપ્તિ છે એ પરિગ્રહ છે, એમાંથી નિજ બુદ્ધિ છોડવી આ મારું નથી કાંઈ એવો એક પ્રયત્ન કરવો પડે છે. જેમ શાસ્ત્રમાં આત્માને સમજવાનો પ્રયત્ન કરવો પડે છે, તેમ હૃદયભાવમાં પોતાપણાની બુદ્ધિને છોડવાનો એક બીજો પ્રયત્ન કરવાનો હોય છે. બે દિશામાં પ્રયત્ન કરવાના છે. શાસ્ત્ર વાંચન ઓલો પ્રયત્ન ન કરે એને સત્સંગ કોઈ રીતે ફળવાન થાય
નહીં.
એ વાંચેલું નિષ્ફળ જાય, સાંભળેલું નિષ્ફળ જાય, વિચારેલું નિષ્ફળ જાય છે. કેવી સરસ વાત લીધી છે, બહુ સારું માર્ગદર્શન આપ્યું છે. આ જગ્યાએ હું શું બહુ ઉપકારી છે આ વિષય કે જે જીવો સત્સંગમાં ઓછા વધતા અંશે ભાગ લે છે, રસ લે છે અને સત્સંગ કરે છે, એવા જીવે પોતાની સ્ત્રી, પોતાનો પુત્ર, એટલે સ્ત્રી પુત્ર નામ લીધા પણ પરિવારમાં બધા આવી ગયા, ભાઈ બહેન માતા પિતા બધા જેટલા વેવાય રહેલા સગા સંબંધી બધા આવી જાય છે, તમામ આવી જાય છે. એ બધા સગાશ્રીનો પરિવાર એમાં આત્મબુદ્ધિ છોડવી, આ મારા છે, આ મારા છે, આ મારા છે, એની મુખ્યતા છોડવી પડશે, એ પ્રયત્ન કરવો પડશે. અને વ્યવસાયને જે સંપત્તિની પ્રાપ્તિ છે એમાં પણ પોતાપણું છોડવાનો પ્રયત્ન કરવામાં આવે તો જ સત્સંગ સફળ થાય, પ્રયત્ન ન કરવામાં આવે તો સત્સંગ સફળ થાય
નહીં.
સત્સંગ સફળ થવા માટે શું શું હોવું ઘટે, શું શું ન હોવું ઘટે, આ ચારે પ્રકારથી વિચાર કરવા જેવો છે. નહી તો ખોટો સંતોષ લઈ લેશે. હું તો રોજ સત્સંગ કરું છું, કરતા હોય ન કરતા એને ક્યાં ચર કરતા ને કરવાની, કરતા હોય એનું ખોટો સંતોષ આવશે. જે પ્રસંગોમાં મહાજ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળ છે ને સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી. બોરનું જંગલ છે, બોરીના કાંટા આમાંથી ચોટે કેવી રીતે જરાક બાજુમાંથી હાલે ને ત્યાં છો છોડ ખેંચાય હવાથી જરાક પકડે કપડાને, કાંટા વાંકા હોય પાછા, કાંટો સીધો હોય સીધો એવી રીતે ઊંઘ ભરે જાય ને એવી રીતે ભરે, ગામડા મરી જાય ખબર હોય બોલી ને કાંટા નું જંગલ છે એમ કે. જે પ્રસંગોમાં મહાજ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળ છે, બહુ જાગૃતિ રાખીને સંક્ષેપીને પોતાની વૃત્તિ સંક્ષેપ કરીને સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે, જરાય વિસ્મરણ કરવા જેવી નથી. એમ નિશ્ચય કરીને એવો દ્રઢ નિર્ણય કરીને પ્રસંગે પ્રસંગે એટલે દરેક ઉદયમાં કાર્ય કાર્ય અને પરિણામે પરિણામે તેનો જ લક્ષ્ય રાખી અને તેનાથી મોકળો થવાય, જો કાઠિયાવાડી શબ્દ વાપરે છે, તેનાથી છૂટવું પડાય મોકળવું પડાય તેનો જ ક્રિયા કરવું, એવો પ્રયત્ન કરવો, એવો પુરુષાર્થ કરવો, એવી જાગૃતિ રાખવી એ શ્રી વર્ધમાન સ્વામીની છદ્મસ્ત મુનિચર્યાને દ્રષ્ટાંત અમે કહ્યું. કોઈ પ્રસંગમાં વાત ચાલી છે પ્રત્યક્ષ ચર્ચામાં ત્યારે ભગવાન મહાવીર સ્વામીની છદ્મસ્ત મુનિચર્યાની કોઈ દ્રષ્ટાંત આપ્યું છે એમાં અમારે આ વાત કરવી હતી. મુનિચર્યાનો દ્રષ્ટાંત લીધો છે અને મુમુક્ષુને સિદ્ધાંત સમજાવ્યો છે. સિદ્ધાંતો કેવીના દ્રષ્ટાંતથી સમજાવે, મુનિઓના દ્રષ્ટાંતથી સમજાવે, કેમ કે એ દશા વધારે સ્પષ્ટ છે. તેમાં આત્મભાવ એકદમ ખુલીને બહાર આવ્યો છે તો એની જાતનો પરિણામ, એની જાતના પરિણામ નીચે મુમુક્ષુની ભૂમિકામાં કેવા કેવા કરવા જોઈએ, કેવા કેવા હોવા જોઈએ એ સિદ્ધાંત સ્પષ્ટ કરવા માટે અમે કહ્યું હતું, એ તમારે વિચારવું એમ કે છે. એવી રીતે મુમુક્ષુજી માટે ઘણું માર્ગદર્શન આ એક પત્રના બે પેરેગ્રાફમાં આપ્યું છે, ફરી ફરીને વિચારવા જેવો, લક્ષમાં લેવા જેવો
ઉત્સવ છે,
સારો બહુ
સારો છે.